પ્રવચન નંબર 332 91 સાલ 45 મિનિટ સમયસાર શ્લોક 2
આચાર્ય ભગવાન ફરમાવે છે કે આવો આવો આ પદ તમારું છે, અહીંયા આવો, તમે માનેલું પદ તમારું નથી, મેં મારો કર્મ મારા રાગ મારો ભક્તિના ભાવ આવે મારો મારો ભાવ જાત્રાનો વિકલ્પ છે મારો શાસ્ત્ર શ્રવણનો વિકલ્પ છે એ મારો એ તારો નથી એનાથી તારો આત્મા અત્યારે શ્રવણનો રાગ આવે છે ને પ્રસન્ન રાગ અને શ્રવણ તરફનું જે જ્ઞાન એ બેનાથી આ પ્રભુ વિભુ ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે અભિન્ન માને છે સર્વથા અભિન્ન માની બેઠો છે કે દેહથી આત્મા સહિત છે ને કર્મથી સહિત છે ને રાજથી સહિત છે શાસ્ત્ર જ્ઞાનથી સહિત છે શાસ્ત્ર જ્ઞાનથી પણ આત્મા રહિત છે દેવગુરુ શાસ્ત્રની પૂજા ભક્તિનો ભાવ એનાથી પણ આત્મા સર્વથા રહિત છે દયા દાન કરુણા કોમળતાના ભાવ એનાથી પણ સર્વતા રહિત છે હિંસા અહિંસાના પરિણામ ભાવ કર્મ એનાથી આત્મા સર્વતા રહિત છે એમ નમ સમયસારમાં પહેલા માંગલિક શ્લોકમાં ફરમાય છે આમ કેમ કે છે કે સહિતનું સંતાન કે જ્ઞાન અજ્ઞાનીને અનાધિકાર છે આ આત્મા છે દેહથી રહિત અનાદિ અનંત માને છે દેહથી સહિત આઠ કર્મથી અનાદિ અનંત ભિન્ન રહિત છે, માને છે સહિત. સંસાર અવસ્થાની વાત ચાલે છે. હો, સંસારી જીવને પણ આ ચૈતન્ય પ્રભુ ભગવાન આત્માથી જે ભિન્ન છે, આઠ કર્મથી રહીને આ અંદરમાં ભાવ કર્મ રાગની લાગણી સાહેબની કુલપાપના પરિણામ આશ્રમ તત્વો એનાથી ભગવાન આત્મા સર્વતા રહી છે એવા શુદ્ધાત્માને નમસ્કાર કરવું. ત્યાંથી શરૂઆત કરી, રહીતથી શરૂઆત કરી અને સહિતમાં પુનરાવૃત્તિ કરી. સમય એ જ્યાં રહીતનું શ્રદ્ધાને જ્ઞાન થાય છે જીવને, એ જ સમયે જે જ્ઞાયકને રાગથી ભિન્ન જાણે છે એ જ્ઞાન આત્માથી અભિન્ન થઈ જાય છે. નંદ કાળથી જે અજ્ઞાનમાં એમ હતું કે રાગથી મારો આત્મા સહિત છે, એથી કરતા ઉધી રહી ગઈ. દુઃખને હું ભોગવું છું તેથી એકત્વ બુદ્ધિ ભોગતા ઉધી રહી ગઈ. આચાર્ય ભગવાન કહે છે કે તારી પર્યાયમાં થતો રાગ અને તારી પર્યાયમાં થતું દુઃખ એ આશ્રવ તત્વથી ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે. એમ એકવાર લે તું, સર્વથા અભિન્ન તો અનંતકાળથી માનતો આવે છે, અને એક થોડો ટાઈમ આ તો લે અને જો ટેસ્ટ કર, તને અનુભવ થાય કે નથી થતો. અનુભવ થશે, અનુભવ ન થાય તો મારી પાસેથી લઈ જાય છે, પણ હું એમ કહું એમ કર. પહેલા તારી માન્યતા થોડો ટાઈમ હમણાં એક બાજુ રાખી દે. અજ્ઞાનીનું માનીશમાં અનુભવી પુરુષ કે છે, અમને રહીતનું શ્રદ્ધાન ને સહિતનું જ્ઞાન સમય એકમાત્રનું છે, તમને પણ એમ જ થશે. ભૂતકાળમાં પણ બધાને આમ થયું હતું, વર્તમાનમાં થઈ ગયું છે અને ભવિષ્યકાળમાં પણ આમ થશે. સમય કે કાંત પૂર્વક અને કાંત આવશે. સર્વથા ભિન્ન પછી ત્યાદવાદનો જન્મ થશે ત્યારે ગભરાવાની જરૂર નથી. પણ જે બિલકુલ બિન અનુભવી અજ્ઞાની આત્મા, જેને આત્માને જાણ્યો નથી, અમેરિકા જોયું નથી ને ચોપડી વાંચીને અમેરિકાની વાત કરે, ચોપડા વાંચીને અમેરિકાની વાત કરે, બનાવો એવો બની ગયો. એક ભાઈ એક ભાઈને અમેરિકાની વાત કરવા બીજા ચોપડા વાંચીને સાંભળે કે આ તો અનુભવી લાગે છે, અમેરિકાની વાત કરે છે. એમાં અમેરિકાથી આવેલો માણસ ત્રીજો આવ્યો હોય તો ભાઈ શું વાતો ચાલે છે. બોલો ભાઈ કે અમેરિકાની વાત મને સમજાવે છે. બે મિનિટ પાંચ મિનિટ ઓલું સાંભળ્યું, સાંભળીને ગાંડું ફેકડ્યું ચોપડા વાંચનારનું. હાજી તે અમેરિકા જોયું છે, મેં જોયું છે ચોપડા વાંચીને. એમાં શાસ્ત્રમાં રાગથી ભિન્ન આત્મા છે, રાજકીય ભિન્ન છે, જ્ઞાનકીય ભિન્ન છે, કતૃકિત ભિન્ન છે, કતૃકિત ભિન્ન. આત્માને જોયો છે, અનુભવ્યું છે, સર્વથા ભિન્નનું શ્રદ્ધાન થયું છે, કતૃકિત અભિન્નનું જ્ઞાન તને થયું છે. એના સાહેબ તો સમયસારમાં લીધું છે એ વાંચ્યું. એ બીજા જીવને નિમિત્ત થાય, જીવનાની બીજા જીવને, એને ભગવાન આત્માનો અનુભવ થઈ ગયો છે એવા જ્ઞાની બીજા જીવોની યોગ્યતા હોય અને એ પામે પછી એને નિમિત્ત એવા આત્માઓ છે ને આત્માઓ છે ને આત્મા કરે છે, ભોગવે છે, કર્મ માગે છે, કર્મનો ઉદય આવે છે, જોડાય છે અને ચાર ગતિમાં રખડે છે. ચાર ગતિમાં રખડે એ આત્મા નથી, રખડે એ બીજો. કઈ ખબર નહી અને ઉપલો માર્ગીરો મૂકી દીધું. હામાં હા પ્રમાણ વચન, શું પ્રમાણ વચન? તારું અહિત થઈ જશે બાપુ. અજ્ઞાની તો પોતાના અહિતમાં પડ્યો છે, એને આત્માનું તો ભાન નથી ને આત્માની વાત કરે છે. પાછું કોઈ વખતે સૌ બોલે ને કોઈ વખતે અવળું બોલે, જ્ઞાની અજ્ઞાનીનું ઠેકાણું ન હોય. કોઈ વખતે એવી નાળેજી હોય ને એવી નાળેજી તો આગુ પ્રમાણે વાત કર્યા કરે, બીજાને એમ લાગે કે અનુભવી છે. જ્યાં બેકાથી થાય ત્યાં ફરી જાય, ત્યાં ઓલો જો હોશિયાર હોય તો ચેતી જાય, આમાં ફેરફાર છે. અને ભાષા ફરે છે, ભાષા એકધારી આવતી પછી નાની ની વાણી ફરે નહી.
હજી
40 વર્ષ પહેલા નું આટલું ધર્મ વાંચો તો ખરા, વાંચ્યું અમે હમણાં ફરે ની વાણી જ્ઞાની. એમાં ત્યારે ભગવાન કે છે, તું સહિત સહિત માની બેઠો છો, કુટુંબ તો તારાથી સર્વથા ભિન્ન છે, એ ભિન્ન કે અભિન્ન એની તો વાત અમે કરતા છે, પ્રમાણની બહાર છે, એમાં તો તારું અસ્તિત્વ પણ નથી. પણ જેમાં તારું અસ્તિત્વ પર્યાયમાં છે, પર્યાયથી પણ તારો આત્મા ભિન્ન છે, એવા ભિન્ન આત્માનું જેને ભાન થાય છે, એને અનુભવ થાય છે, એનું જ્ઞાન પ્રગટ થાય છે, એ જ્ઞાન આત્માથી કથનથી ભિન્ન અભિન્ન છે. એ સમ્ય જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એ પણ કથનથી ભિન્ન અભિન્ન છે, સર્વથા અભિન્ન નથી. સર્વથા અભિન્ન હોય તો એ જ્ઞાનની પર્યાયના નાશેન્દ્રિયનો નાશ થઈ જાય. સર્વથા અભિન્ન હોય તો શુદ્ધિની વૃદ્ધિ વધે નહીં, જેટલી અભિન્નતાથી એટલી એ વધે નહીં. એમાં ઉત્પાદય થાય છે, ઉત્પાદય થાય છે, રહિત પણ હોય તો ઉત્પાદય થાય, સહિત થઈ ગયો તો ઉત્પાદય ન થાય. સહિત થાય તો દ્રવ્ય થઈ ગયું
બરાબર.
માટે કથનથી સહિત રહિત જ્ઞાનમાં છે અને શ્રદ્ધામાં સર્વથા રહિત પણ છે. તો ફડકીશમાં સર્વથા રહિતની વાત આવે ને તો ફડકીશમાં બાપુ ભડકવા જેવું નથી, એક સાથે બે વાત કહી શકાતી નથી. એટલે શ્રદ્ધાનો વિષય આપના સર્વથા રહિત કે શ્રદ્ધાનો વિષય પૂરો થયા પછી તરત જ કહેવામાં મને વાર લાગે છે, પણ થાય છે તો સમય એકમાં રહિત સહિત રહિત પૂર્વક વિજ્ઞાન દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ નિશ્ચય રત્નત્રયના પરિણામ આનંદના પરિણામ કથનચિત સહિત છે, સર્વથા સહિત નથી. આનંદ પ્રગટ થયેલો પણ સર્વથા રહિત તો છે. એ આનંદની પર્યાય અનાદિ અનંત રહિત છે. મોક્ષની પર્યાયથી ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે અને મોક્ષની પર્યાયથી આત્મા કથનચિત અભિન્ન છે. આ સર્વથા ભિન્ન કથનચિત અભિન્નનો પાઠ લખવો હોય તો લખી લેજો, કામ આવશે, અનુભવ હશે તમને. મૂળ વાત છે, આ મૂળ વાત છે. આ સર્વથા સહિત માની બેઠક માની બેઠક એકાંત થઈ જશે. સર્વથા રહિત હોય નહીં, સર્વથા ન હોય જૈન દર્શનમાં. જૈન દર્શનમાં જ સર્વથા હોય, પણ એ સર્વથા સત્ય ક્યારે કહેવાય કે જ્ઞાનમાં કથનચી ભિન્ન ભિન્ન આવે તો, નહીતર સર્વથા એ ખોટું તારું. હું કહ્યું હેમચંદજી સમય બાયકો
ફરમાન પરંપરતા
સર્વથા રહિત સહી કાર્ય ગણાય કે જ્ઞાન અંદરમાં પ્રગટ થઈને જ્ઞાન જાણે કે મારો આત્મા મારાથી, જ્ઞાનની પર્યાય બોલે છે કે મારાથી આ આત્મા કથનથી સહિત છે, હું સહિત છું. આ પરિણામથી અનુભૂતિ તે આત્મા છે, અનુભૂતિ તે. પણ શું હમણાં તમે કહ્યું કે મોક્ષની પર્યાયથી સર્વથા ભિન્ન અને અનુભૂતિથી કથનથી અભિન્ન, કે સર્વથા ભિન્ન તો કાયમ રહ્યું, એ તો ફરવાનું નથી. અને કથનચિત સહિત થયું તે ઠેઠ મોક્ષ સુધી કથનચિત રહેશે સહિત. દ્રષ્ટિ અપેક્ષાએ રહિત અને જ્ઞાન અપેક્ષાએ રહિત સમય એક. આનું નામ ત્યાગવાન છે, આનું નામ અનેકાન છે. એ વાત પેલા શ્લોકમાં કઈ રહીતની વાત અનુભવ થયો, સમય જ્ઞાન પ્રગટ થયું, એ સમય જ્ઞાન સરસ્વતી દેવીને નામ આપ્યું. એ જ્ઞાન કેવી રીતે જાણે છે, શું જાણે છે? શ્રદ્ધામાં પર્યાયથી રહિત અને જ્ઞાનમાં પર્યાયથી સહિત, એમ જ્ઞાન જાણે છે. પર્યાયથી સહિત જાણે તો પણ દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રહે, રહિત કાયમ રહીને સહિત જાણે છે. પણ એ સહિત જાણે છે, એ સર્વથા સહિત નથી જાણતું જ્ઞાન. જ્ઞાનની પર્યાયથી આત્મા સર્વથા સહિત જો જાણવા મળે તો શ્રદ્ધાને જ્ઞાન બી ખોટું, અને કથનચિત સહિત ન જાણે તો જ્ઞાન ખોટું ને દ્રષ્ટિ ખોટું. એ જ્ઞાનની વાતો ચાલે છે. એમાં ભાવાર્થનો પેલા પારામાં થોડી વાત આવી છે, ફરીથી બોલેલી. તદનુસાર જે શુદ્ધજ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે, તેથી તે પણ ખરું નિવૃત્તિ છે. કેવળ જ્ઞાનમાં તો આત્મા પ્રત્યક્ષ દેખાય છે, જણાય છે, અને શુદ્ધ જ્ઞાનમાં અનુભવાય છે, પણ એના પ્રદેશ દેખાતા નથી, તેથી તેને પરોક્ષ કહેવાય. વળી દ્રવ્યશું વચનરૂપ ચોથું પાનું છે. વળી દ્રવ્યશું જીનવાણી એ પણ સરસ્વતી છે, પૂજનીક છે. પૂજનીક છે એટલે શું? ઉપાધે નથી, પણ એ મારા સ્વરૂપને બતાવે છે ને, તેથી પણ એનો ઉપકાર મારા ઉપર જીનવાણીનો છે, તેથી પૂજ્ય છે. દેવગુરુ શાસ્ત્ર ત્રણે પૂજ્ય છે. તે પણ તેની મૂર્તિ છે, સરસ્વતીની મૂર્તિ. કારણ કે વચનો દ્વારા, વાણી દ્વારા અનેક ધર્મવાળા આત્માને, ધર્મીમાં એક ધર્મ ન હોય, ધર્મી આત્મા એમાં અનંત ધર્મનો સમૂહ, તેને ધર્મી દ્રવ્ય કહેવામાં આવે છે. વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને, હવે ક્યાં ક્યાં ધર્મો છે નીચે બીજા પારામાં આવશે, ધર્મોની વ્યાખ્યા આવશે. અનેક ધર્મવાળા આત્માએ તે બતાવે છે વાણી દ્વારા, કહે છે. વાણી એમ કહે કે આત્મા અનંત ધર્માત્મક છે, નાયક છે, અકારક છે, અભોક્તા છે, પ્રસંગી ભોગતા કરતા, એ બધું ઘણા પ્રકારો ધર્મના છે. આત્માને બતાવે આ રીતે સર્વ પદાર્થોના તત્વને જણાવનારી, જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમય, અનેકાંત શાદવા, જેનું ચિહ્ન છે જીનવાણીનું, એ જીનેન્દ્ર ભગવાનની વાણીમાં શાદવાદ છે, બીજે કંઈ શાદવાદ ન હોય. અનેકાંતમય સરસ્વતીની મૂર્તિ છે, તેથી સરસ્વતીના નામ, સરસ્વતી એટલે સમ્ય જ્ઞાન, કેવળ જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન, વાણી, ભારતી, શારદા, વાગદેવી ઇત્યાદિ ઘણા કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને, જો અનંત ધર્મોને શ્યાદ પછી એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે. એમાં શ્યાદ લાગે જ્ઞાનમાં, શ્રદ્ધામાં શ્યાદ ન લાગે. શ્રદ્ધા પર્યાય શ્યાદને સ્વીકારતી નથી, અને જ્ઞાનની પર્યાય શ્યાદને છોડતી નથી. શ્રદ્ધાની પર્યાય એમ કે મારો આત્મા છે ને, એ પર્યાયથી રહિત પણ છે ને સહિત પણ છે કથનચિત, એમ શ્રદ્ધામાં ન હોય, સર્વથા રહિત. અને જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ શ્યાદ કથનચિત, જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ, નિશ્ચય મુક્ત માર્ગના પરિણામ, આત્માથી અનન્ય છે. શ્રદ્ધા કહે છે અન્ય છે, અને જ્ઞાન જાણે છે અનન્ય છે. એક અન્ય શ્રદ્ધે ને એક અનન્ય જાણે, બે એક સાથે રહે, ત્યારે તેને સમ્યક દર્શન ને જ્ઞાન કહેવામાં આવે છે. એકની ભૂલ તો બે ની ભૂલ છે. સમજાયું છે, સમજવાનો આ પ્રયત્ન કરવાનો છે. પાંદડા કરવાથી કઈ આપવાનું મૂળની વાત છે. મૂર્તિ અનંત ધર્મોની શ્યાદ પરથી એક ધર્મીમાં, ધર્મી એક છે એમાં શ્યાદ એક, શ્યાદ અને નિત્ય અનિત્ય શ્યાદ લગાડે. ગુણોમાં શ્યાદ ન લાગે, ધર્મમાં શ્યાદ લાગે. જ્ઞાન દર્શન જે નિરપેક્ષ ગુણો છે એ તો નિરપેક્ષ છે, નિરપેક્ષમાં શ્યાદ ન હોય, પણ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય, પર્યાય અપેક્ષાએ અનિત્ય, એમાં શ્યાત નિત્ય, શ્યાત અનિત્ય એમાં લાગે, પણ શ્યાત જ્ઞાન એમ ન લાગે. ગુણો નિરપેક્ષ છે, અને ધર્મો જે છે નિત્ય અનિત્ય એ સાપેક્ષ હોય, જોડતું છે. નિત્ય સામે અનિત્ય, એક સામે અનિત્ય જોડતું છે, એને ધર્મ કહેવાય. ધર્મમાં શ્યાત હોય, ગુણમાં શ્યાત ન હોય. એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે, તેથી તે સત્યાર છે. જ્ઞાનની પર્યાય સત્યાર છે. ધર્મી એક, એમાં વિરોધ ધર્મ એક સાથે બે, આત્મા નિત્ય છે ખા, આત્મા નિત્ય છે ખા, પણ શાત નિત્ય ને શાત નિત્ય. હા, શાત શબ્દ લગાડે તો સમ્ય જ્ઞાન છે અને શાતને ઉડાડે તો મિથ્યા જ્ઞાન થઈ ગયું. આ જ્ઞાનનું પડખું છે. કેટલાક અનિવાર્યો સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી, તો અજ્ઞાની કલ્પના કરે છે કે આ સરસ્વતી કહેવાય. હવે જુઓ આવ્યું કે અનંત ધર્મો, એમાં ધર્મો રહેલા અનંત, એને જ્ઞાન જેમ છે તેમ જાણે છે અને વચન જેમ છે એમ કહે છે. સરસ્વતીના બે અર્થ કીધા, જ્ઞાનને સરસ્વતી કહેવાય અને વાણીને, ભગવાનની વાણીને પણ સરસ્વતી કહેવાય. ત્યારે એક પ્રશ્ન ઉઠે છે, કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનધર્મવાળો કયો છે, આત્માને અનંત ધર્મવાળો કયો છે, તો તેમાં અનંત ધર્મો ક્યાં ક્યાં છે? અનંત ધર્મોને ધારણ કરે એવો આત્મા કયો? હવે અનંત ધર્મો એમાં ક્યાં ક્યાં રહેલા છે આત્મા? સાધકની મુખ્યતાથી વાત કરે છે એટલે અશુદ્ધતા તે પણ પર્યાયનો ધર્મ આવશે. મધ્યસ્થીને સાંભળે તો કામ આવે. તો એમાં અનંત ધર્મો ક્યાં ક્યાં છે તેનો ઉત્તર, વસ્તુમાં એટલે પદાર્થમાં, આખો પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય, દયપૂર્વક પ્રમાણ જ્ઞાન થાય છે. દયપૂર્વક પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય છે. દ્રવ્યનું અવલંબન લેતા સમ્ય જ્ઞાન પ્રગટ થાય. એ દ્રવ્ય પર્યાય બે ને એક સમયમાં યુગપત જાણે, આશ્રય એકનો અને જ્ઞાન અનંતનું, સમય એક. આ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, આ અતિન્દ્રિય જ્ઞાનમાં અક્રમે એક સમયમાં જણાય છે, સમ્ય જ્ઞાનમાં જણાય છે. અનંત ધર્મ તેનો ઉત્તર, વસ્તુમાં સત્પણું, અસ્તિત્વ સત્ય અસ્તુત્વ વસ્તુત્વ પરમેત્વ પ્રદેશપણું, ચેતનપણું અચેતનપણું, મૂર્તિપણું અમૂર્તિપણું ઇત્યાદિ ધર્મ તો ગુણો છે. આ છ દ્રવ્યમાં લઈ લીધા, છ દ્રવ્યોને સામાન્ય લઈ લીધા, એમાંથી આત્મામાં ઉતારવા હોય તો સત્પણું વસ્તુપણું પ્રમેયપણું પ્રદેશપણું ચેતનપણું અને અમૂર્તિકપણું એ આત્મામાં ઉતરે, અને અચેતનપણું અને મૂર્તિપણું, અચેતનપણું તો બધા દ્રવ્યમાં ઉતરે આત્મા સિવાય, અને મૂર્તિકપણું એ ઉદગલમાં જ ઉતરે, બીજા પાંચ દ્રવ્યમાં ન ઉતરે. ત્યાં જે રીતે હોય તે રીતે એ ખટવી, એ તો ગુણ છે. ગુણની પર્યાય હોય, ધર્મની પર્યાય ન હોય. ધર્મ એટલે વિતરાગ ભાવ નહીં, અહીંયા વિતરાગ ભાવનું નામ ધર્મ નથી. વસ્તુ છે દ્રવ્યગુણ પર્યાય, એમાં જે ધારી રાખે જે સમયે તેને એને ધર્મ કહેવામાં, ધર્મ એટલેનો સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ અને પર્યાય સ્વભાવ. પર્યાય સ્વભાવના બે પ્રકાર, થોડી વિતરાગતા પણ હોય ને થોડો રાગ પણ હોય સાધકને, તે ગુણ છે. અને તે ગુણોનું ત્રણેય કાળ સમય સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે. ગુણ હોય એની પર્યાય હોય હોય ને હોય જ, ગુણ હોય અને એની પર્યાય ન હોય કોઈ કાળે બને નહીં. જે અનંત છે, ગુણો અનંત પર્યાય પણ અનંત, એને એક સમયમાં જાણે જ્ઞાન, આ ગુણ છે આ પર્યાય છે એમ નહીં. ઇન્દ્રિય જ્ઞાન ક્રમે ક્રમે જાણે, અતિન્દ્રિય જ્ઞાન અક્રમે જાણે, અનંત ગુણોને અને અનંત ગુણની પર્યાયને, તે અનંત છે. વળી આ ગુણની વાત કરી, હવે ધર્મની વાત કરે છે. શાત 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 ધર્મમાં લાગે, ગુણમાં ન લાગે. શાત ચેતન ને શાત અચેતન, આત્મા એવો હોય છે? શાત ચેતન શાદવાદ છે ને, તો ધર્મ તો શાદવાદ છે. આત્મા કેવો? શાત ચેતન ને શાત અચેતન, એમાં હોય એમાં કહેવાય, ન હોય એમાં ન લાગવું પડે. ત્યાંનો ક્યાં લઈ ગયો તું? ત્યારબાદના અનેકાંતના લોભમાં ચડી ગયો, પણ અનેકાંતનું સ્વરૂપ જાણતો નથી. કહ્યું ને ચોપડા વાંચીને, બે દિવસ આમ બોલે ને બે દિવસ આમ બોલે, કઈ ઠેકાણું નહીં. ગુરુદેવ કહેતા અજ્ઞાનીનું કઈ ઠેકાણું ન હોય. જેમ દારૂડી હોય, કોઈ વખતે માને માં કે મારી માં છે, સમજી ગયા, થોડીક વાર થાય આ મારી પત્ની છે, અરે શું આ ફોન તારું કઈ ઠેકાણું પર દારૂડિયાનું હોય નહીં. હું એની પાસે એની પાસે વાત કરીશ તો બરાબર છે એ છે, તો કેમ કે એ તો એની દશા છે, એની દશા છે. અજ્ઞાની કોઈ વખતે આત્મા આશરે ધર્મ થાય ને, કોઈ વખતે યાત્રા કરવાથી ધર્મ થાય, કોઈ વખતે દાન દેવાથી ધર્મ થાય, કોઈ વખતે અઠાઈ તપ કરવાથી ધર્મ થાય, કોઈ વખતે આમ ને કોઈ વખતે આમ. દારૂડીઓ ઘડીકમાં માતા કે ને ઘડીકમાં મારી પત્ની છે, મારી બેન છે કે મારી દીકરી છે, કાંઈ ઠેકાણું નહીં. એમ અજ્ઞાનીની ભાષામાં કાંઈ ઠેકાણું ન હો. આ તો અનુભવીના શાસ્ત્રો છે, અને જેને આત્માનો અનુભવ કરીને ભવનો અંત લાવવો હોય, દુઃખનો અંત લાવવો હોય, એ જો આનું રહસ્ય જાણે પામે તો કામ થઈ જાય. એવું ઉત્કૃષ્ટ નિમિત્તા ભારત, ભારત તો ભગવાન છે, અદ્વિતીય ચક્ષુ છે, બધો માલ ભેરો છે. આમાં 19 વખત જાહેરમાં વ્યાખ્યાન આપ્યું, એ પુરુષને કેટલો આમાં માલ દેખાણો હશે. આપણું હિત અંદર તો સેંકડો વખત માંગ્યું, ગુરુદેવ કે હવે અંદર તો સેંકડો વખત અધ્યયન કર્યું. હવે ધર્મની વાત કરે છે. જો ધર્મમાં રાગ પણ લઈ લેશે, હો રાગને ધર્મ કે છે, ધર્મ એટલે રાગથી ધર્મ થાય એમ નહીં, પર્યાયમાં થોડી વિતરાગ દશા અને થોડોક રાગ ભાગ. સાધકને સંવર નિદ્રા જેટલી છે એટલી વિતરાગતા પર્યાયમાં, અને પર્યાયમાં થોડું પરાશ્રય પણ છે, પાંચ માવ્રત આદિ એટલો રાગ પર્યાયમાં છે. એ પર્યાય અપેક્ષિત ધર્મ છે, પર્યાય ધારી રાખેલો ધર્મ છે. ઉદય ભાવ પણ પર્યાયનો ધર્મ છે, આત્માનો ધર્મ. ધર્મમાં દ્રવ્ય અપેક્ષા એ ધર્મ ને પર્યાય અપેક્ષા એ ધર્મ. દ્રવ્ય અપેક્ષા એ આત્મા શુદ્ધ છે એવો ધર્મ છે, અને પર્યાય અપેક્ષા એ થોડી અશુદ્ધતા પણ છે, થોડી શુદ્ધતા પણ પ્રગટ થઈ છે, એ પણ એનો ધર્મ છે પર્યાયનો. સત્હેતુક સ્વતંત્ર છે એમ જ્ઞાન જાણે છે, સાધક જાણે છે કે અમારી પ્રણતિ થોડી હજી મલિન છે, એ પૂર્ણ સુધી થવું આવશે, બીજા કલ્પમાં આવશે. સાધક એમ નથી કહેતો કે હું સિદ્ધ થઈ ગયો, અરિયન થઈ ગયો, સિદ્ધ થઈ ગયો એમ નથી. પર્યાય અપેક્ષા એમ કે તો ખોટું છે, અને દ્રવ્ય અપેક્ષા એ અશુદ્ધતા છે એમ કે તો ખોટો છે. દ્રવ્ય અપેક્ષા એ પરિપૂર્ણ શુદ્ધ છું, અને પર્યાયમાં થોડી શુદ્ધતા અને થોડી અશુદ્ધતા મને વર્તે છે, થોડો આનંદ ને થોડું દુઃખ છે, એનો એક જ્ઞાતા છે. જે દ્રવ્યનો જ્ઞાતા થાય એ જ પર્યાયનો જ્ઞાતા રહી શકે. દ્રવ્યનો જ્ઞાતા થયો નથી તે પર્યાયનો પણ જ્ઞાતા રહી શકતો નથી. એમાં એકત્વ બુદ્ધિ, કરતા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ બધા દોષ આવી જાય. અને દ્રવ્યને જાણતા પર્યાય ને જાણે છે જ્ઞાન, જણાય છે એને જાણે છે એમ કહેવામાં આવે છે. તો જણાય છે લક્ષ નથી, લક્ષ વિના જણાય એને જણાય કહેવાય. લક્ષ પૂર્વક જાણે એને જાણે છે એમ કહેવાય. એ આત્માને જાણતો, પરને જાણે છે તે આત્માને જાણતો નથી, આત્માને જાણે છે તે પરને જાણતો નથી. છતાં દ્રવ્યને જાણતા જાણતા પરિણામની જે સ્થિતિ હોય એ જણાય એને જાણેલો પ્રયોજન પણ કહેવામાં આવે છે. ધીરજનું કામ છે, ધીરા ને વીરાનું હો, એટલી ધીરજ ની વીરીવાનું કામ છે. હા બોલી, વસ્તુમાં એક પણ અને એક પણ, જો બે જોડકા કહે, જોડકા એટલે જોડકું કહેવાય, એક અને અનેક જોડકું કહેવાય. દ્રવ્ય અપેક્ષા એ આત્મા અનાદિ અનંત એક રૂપ છે, ટંકોત્કીર્ણ. અને પર્યાય અપેક્ષા જોવામાં આવે તો અનેક પણ છે,
પર્યાય તો અનેક થાય છે ને, અનંત ગુણની અનેક પર્યાય, અનેક પર્યાય અપેક્ષાએ અનેક છે, દ્રવ્ય અપેક્ષાએ એક છે, સમય એક, સમય એક, એક સમયમાં બેનું જ્ઞાન, એક સમયમાં બે જોડકાનું જ્ઞાન રહે છે. આ જ્ઞાનની તાકાત અનંત ગુણને, અનંત પર્યાયને અને અનંત ધર્મને એક સમયમાં જાણે, ઉપાદ રીતિ રહિત ગુણને જાણે, એ ઉપાદ રીતિ સહિત ગુણને એક સમયમાં જાણે. ધ્રુવને રહીતપણે જાણ્યું કે હા, સહિતપણે તમે જાણો છો કે હા, બેમાં આ કેવી રીતે હોય, એ જ યાદ વાત છે. એક પણ અનેક પણ જોડતું, દ્રવ્ય અપેક્ષા એક, પર્યાય અપેક્ષા અનેક, નિત્ય અનિત્ય, દ્રવ્ય અપેક્ષા નિત્ય છે આ તો, અને પર્યાય અપેક્ષાએ જો તો નિત્ય છે, નાશવાન પર્યાય થાય, વહી જાય વહી જાય આવી જાય, ભેદપણું અભેદપણું, પર્યાય અપેક્ષાએ ભેદપણું, દ્રવ્ય અપેક્ષાએ અભેદપણું, શુદ્ધપણું અશુદ્ધપણું, આ ધર્મો છે હો, અશુદ્ધતા ઉદ્ગલ પરિણામની અવસ્થા છે એ વાત નથી અત્યારે અહીંયા, એ જુદો વિષય છે. અને આ જ્ઞાનના જ્ઞેયમાં શું છે એમ પૂર્ણતા છે. ચોથું પાંચમે ગુણ સ્થાને, છઠ્ઠે ગુણ સ્થાને, પાંચ મહાવ્રતના પરિણામ એ અશુદ્ધતા છે, પર્યાયમાં મલિનતા છે, પણ એનો માલિક નથી અને એનું લક્ષ્મણ નથી અને જરાય વગર રહેતું નથી. એમાં આત્મબુદ્ધિ થાય નહીં અને જણાઈ જાય બોલો, અને દ્રવ્યમાં આત્મબુદ્ધિ છૂટે નહીં થઈ તે તો નાયક પરમાત્મા આ પરિણામ થાય છે એના સ્વકાળે સ્વઅવસરે હમણાં પૂર્ણ થઈ જશે, એ આવશે. આ શ્રીજી કાળ હમણાં થોડીક વારમાં એ જ્ઞાન રાગનો અભાવ થઈને પરિપૂર્ણ વિકરાગ દિશાવાળી પ્રગટ થશે, અને જ્ઞાન ક્ષોભશ્રમનો અભાવ થઈને કેવળ જ્ઞાન પ્રગટ થશે. એમ સાધ્યને પણ જાણી લીધું છે, સાધ્યને જાણે છે, ધ્યેયને જાણે છે, ધ્યેયને જેને જાણ્યું એને ધ્યાનને જાણ્યું અને સાધ્યને પણ જાણે છે. એ આવતા ત્રીજામાં કરે છે. થોડાક શબ્દો શાસ્ત્રના આવે સમજી ગયા, પણ એ શાસ્ત્રના શબ્દથી જ આપણે વિચાર કરીએ. ઘરના શબ્દો કેટલાક અત્યારે નવા નવા ખ્યાલ છે એમ જણાવે. શુદ્ધપણું અશુદ્ધપણું બોલો, સાધક જે છે એ ઉદ્રવ્ય કક્ષાએ પરિપૂર્ણ શુદ્ધ છું, પણ પર્યાયથી જો તો મારી દશા હજી પાંચ મહાવ્રત છે, એ મલિનતા છે, અશુદ્ધ દેખાય છે, જણાય છે મને, એ પરિણામ મારા છે એનો સ્વામી છું એમ નહીં, પણ એ છે, એનું અસ્તિત્વ જે છે એ રહિત થઈને રહે છે, અને પરિણામમાં જે શુદ્ધતા પ્રગટ થઈ એ કથનચિત સહિત થઈને રહે છે, અને પાંચમા વ્રત રહે છે પણ રહિત થઈને રહે છે, સહિત થઈને આવી રહેતા નથી. ત્રણ કષાયના અભાવરૂપની શુદ્ધતા પ્રગટ થઈ એ તો કથનચિત અભેદ થઈ સહિત થઈને દ્રવ્યની સાથે રહે છે, એક જાતિ છે એટલે, પણ પાંચમા વ્રતના પરિણામ તો છે, છે ખરા, પણ રહીત થઈને રહે છે, સહિત થઈને રહેતા નથી. કેમ કે વિજાતી છે, પાણી મલિન હોય એ રહીત થઈને રહે, નિર્મળ પાણી સહિત થઈને રહે, સહિત પણ સર્વથા સહિત નહીં. નિર્મળ પર્યાય પ્રગટે પટકડી નાખે તો મલિન પર્યાય જાય, નિર્મળ પર્યાય પ્રગટ થાય તો નિર્મળ પર્યાય જે પ્રગટ થઈને એ સહિત થઈને રહે છે, પણ કથનચિત સહિત થઈને રહે છે, સર્વથા સહિત થઈને રહી શકતી નથી, કેમ કે બીજા સમય નાશ થાય છે, અને વિભાવ ભાવ તો સર્વથા રહિત થઈને રહે છે. અમે દ્રષ્ટિને રાગ રીએ દશામાં દેવગુરુ શાસ્ત્રીને ભક્તિનો રાગ આવે શાસ્ત્રમાં, એ રહિત થઈને રહે છે, અને જેટલો શ્વાસ સમય કૃષ્ણ પ્રગટ થયો એ આત્માથી કથનચિત સહિત થઈ અને રહે છે, રહે છે બે, રહે છે રહે છે બે, થોડો વિતરાગ ભાવ પણ રહ્યો, થોડો રાગ પણ રહ્યો, ભલે રહે પણ એક સહિત થઈને રહે છે ને એક એક સંયોગ સંબંધમાં જાય છે ને એક તાદાત્મ સંબંધમાં આવી જાય છે. રાત છે ને સંયોગ સંબંધ છે, વિકરાગ ભાવ છે ને એ આત્માની સાથે કથનચિત દાદાત્મ થઈને રહે છે, અનન્ય થઈને રહે છે. જૈન દર્શન અપૂર્વ છે, પરિપૂર્ણ જૈન દર્શન છે. હા, બધી વાર્તા ખુલાસા કાંઈ ગુજવણ ન થાય, ધીરજથી શાંતિથી મધ્ય છે, પોતે માન્યતા એક બાજુ. શુદ્ધપણ અશુદ્ધપણ આદિ અનેક ધર્મ છે, એ સામાન્ય ધર્મ તો વચન ગોચર છે, કેટલાક તો વાણીથી કહી શકાય છે, પણ બીજા વિશેષરૂપ ધર્મો વાણીથી કહી શકાતા નથી. કહી શકા નહીં પણ શ્રી કેવળી ભગવાન દેવ તો અન્ય વાણી શું કહે, અનુભવ ગોચર માત્ર રીતે. જ્ઞાન ગમ્ય છે પણ વચન ગમ્ય નથી. જ્ઞાનમાં બધું આવી ગયું, પણ જ્ઞાનમાં જે આવ્યું એ ધર્મને કહેનારું વચન જ નથી. જગતમાં કોઈ શબ્દ એવી નથી, પણ એ કેમ કહું કેસે. વચનનો જેવો વચનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે જે જ્ઞાન ગમ્ય છે. જો જ્ઞાનની બહાર ન જાય ધર્મો, પણ વચન એના નથી. આ પોતે શોધે પણ વચન મળે નહીં. ધર્મોનું જ્ઞાન થયું પણ ધર્મને જણાવનારી વાણી નથી. વાણી લિમિટેડ છે અને ધર્મો અનલિમિટેડ અનંત છે. વાણી તો લિમિટેડ છે, ઉદગલની અવસ્થા કેટલું કે આત્મા પણ વસ્તુ છે, તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે. પોતાના અનંત ધર્મો રહેલા આવા છે એક અનેક નિત્ય નિત્ય શુદ્ધ શુદ્ધ. હવે આગળ આત્માના અનંત ધર્મોમાં ચેતન પણ અસાધારણ ધર્મ છે. આત્માના અનંત ધર્મોમાં ધર્મ એટલે વિતરાગ ભાવ નહીં, એ દ્રવ્ય અને પર્યાય ધારે રાખેલો ભાવ એને ધર્મ કહેવામાં આવે છે. પાણી ગરમ થયું ઉષ્ણ પર્યાયમાં, એ ઉષ્ણ પર્યાયનો એ તત્સમયનો ધર્મ છે. ધર્મ એટલે એક સમયે ધારે રાખેલો ભાવ છે, એ ઉષ્ણતાનો ત્રિકાળ સ્વભાવ નથી. પણ તે સમયે એક પાણીની પર્યાય ગરમ થઈ છે, છે એનો વિભાવ સ્વભાવ નથી. એમાં અનંત ધર્મમાં ચેતન પણ અસાધારણ ધર્મ છે. આ ચેતન જ્ઞાન છે ને એ અસાધારણ ધર્મ છે. આત્માનો સ્વભાવ બીજા અચેતન દ્રવ્યમાં તે નથી, ઉદગલમાં નથી, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશ કાળ, એ તો અચેતન છે. એમાં ચેતન પણ એમાં જાણવાની શક્તિનો અભાવ છે. સજાતી જીવદ્રવ્યો અનંત છે, આ આત્મા ચેતનવાળો છે. બીજા આત્મા પણ અનંત ચેતન છે, પણ એ આત્માથી ભિન્ન છે. કે છે સજાતીય જીવદ્રવ્યો અનંત છે, તેમનામાં જોકે ચેતનપણું છે. બધામાં ચેતનપણું બધામાં છે, બધા જે નિર્ગોધ જીવ પણ ચેતનપણોમાં છે. ચિદમય ચેતન છે, આમાં ચેતનપણું છે. તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કયું ન રહ્યું છે. એક જીવ બીજા જીવ રૂપે થતો નથી. સાંખ્યમંત્રીને વેદાંતિક કે છે અંશ છે, બધા આ ચેતનના અંશ છે, બધા મળી ગયા ભેગાથી કઈ હોય. કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશ ભેદ હોવાથી ન્યાય આપ્યો, ક્ષેત્રભેદ છે માટે જુદાય છે. એક જીવ ને બીજો જીવ બેમાં લક્ષણ તો ચેતન છે, પણ એક જીવ ને બીજો જીવનો ક્ષેત્રભેદ છે, એકમાં બીજાનો અભાવ છે, માટે પ્રદેશ ભેદ છે માટે જુદાય છે. એમ કહ્યું કોઈમાં પડતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મો વ્યાપક છે. આ જે ચેતનપણું છે આત્માનું ચૈતન્ય લક્ષણ, એ પોતાના અનંત ધર્મોમાં વ્યાપક પથરેલું ફેલાયેલું છે. એમ સોનાની પીરા એના દ્રવ્ય ગુણને પર્યાયમાં ફેલાયેલી છે, એમાં આત્મા છે. એમાં ચેતન નામ રહેતું છે, જ્ઞાન દર્શન ચેતનના બે ભેદ જ્ઞાન દર્શન ઉપયોગ, એમાં આત્માના દરેક અવસ્થામાં એ ફેલાયેલું છે. ચેતન કોઈ જગ્યાએ અચેતન નથી, કોઈ પર્યાય અચેતન નથી, બધી પર્યાયો ગુણો બધા ચેતનો છે. ચેતન પણ પોતાના અંધારૂપે આપે છે, તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. તત્વ એટલે સ્વરૂપ, તત્વ એટલે આત્માનું તત્વ એટલે આત્માનું સ્વરૂપ. ચેતન પણ એ આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે ચેતન પણ. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે, જ્ઞાન દેખે છે અને વાણી એને દેખાડે છે. બે એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. અન્ય જ્ઞાન પોતાના આત્માને તો જાણે પણ વાણી દ્વારા બીજાને પણ જણાવે છે. જીનવાણી એટલે બીજાનું પણ એમાં હિત, પોતાનું હિત થાય ને બીજાનું પણ હિત, એની યોગ્યતા હોય તો થઈ જાય. એવી પરંપરા ભારતમાં ચાલે છે, બીજા કોઈ દેશમાં આ પરંપરા નથી. ચોવીસ તીર્થંકરો અહીંયા ભારતમાં જન્મે અને ભારતમાં જ પંચકલ્યાણ તે નિર્માણ થાય. બીજે ક્યાંય તીર્થંકરનો જન્મ ચીનમાં, રશિયામાં, યુરોપમાં, આફ્રિકામાં ક્યાંય એનો જન્મ થતો? મોટે ભાગે તો અયોધ્યામાં જન્મ થાય. આ ઉડા સ્વરૂપણી કાળ છે એને ફેરફાર થઈ ગયો જન્મમાં ને નિર્માણમાં. બાકી તો અયોધ્યા